நமோ நுரே சௌரியந்தானம் நமோ நுரே சௌசிதானம் நமோ நுரே சௌராயிரியானம் நமோ நுரே சௌஜாயானம் நமோ நுரே சௌ திரிபாவதி சாவணம் ஓம்காரம் எங்கும் சயோக்த நித்யம் ஜாயந்தி யோகினம் காமதம் மோக்ஷதம் செய்யும் காராய நமோ நம மங்கனம் பகவானையோ மகிழம் கூட்டமோகி மங்களம் குன்கொண்டாரி உஜேந்திரம் ஓசு மங்களம் நமா சுமதி சாராய்
ஸ்வானுபூத்தியாச்சாஸ்தி சோ ஆயுதாய 5:43 અબુદ્ધિપૂર્વમ અપિ તમ ચેતુ વારંવાર સ્વશક્તિ સ્પર્શન ત્યાંથી આવ્યું છે. શું ચાલે છે અધિકાર? કે આ આત્મા જે શુદ્ધ ચૈતન્ય મૂર્તિ પ્રભુ, એનું જ્યાં સુધી ભાન ન હોય ત્યાં સુધી એની દ્રષ્ટિમાં આત્મ શુદ્ધ ધ્રુવ સ્વરૂપ છે એ પ્રતીતમાં આવ્યો નથી. તેથી ત્યાં સુધી તે પુણ્યપાપના વિકલ્પને અને અંશ ઉઘાડને પોતાનું સ્વરૂપ એટલું માની અને મિથ્યાતપણે મિથ્યાતને રાગદ્વેષના પરિણામ ઉત્પન્ન કરે છે. એટલે અજ્ઞાનીને આશ્રવ છે. સમજાણું ખાય? કેમ કે આશ્રવ વિનાની ચીજ એ આત્મા છે એ પ્રતીતમાં આવી નથી. તેથી એને પુણ્યને પાપના વિકલ્પ કે સંયોગી ચીજ કે ઉઘાડનો અંશ જે છે એમાં એની દ્રષ્ટિ હોય છે. એ દ્રષ્ટિને લઈને એનું નામ મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વને લઈને એને મિથ્યાત્વને રાગદ્વેષ આશરો થાય છે. નવા આવરણ પણ એને આવે છે અને આ ભાવ પણ એને થાય છે. સમ્યક દ્રષ્ટિને આશ્રવ નથી અને નવા આવરણ પણ આવતા, એમ સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ? પેલા બુદ્ધિપૂર્વકની વાત થઈ ગઈ, અબુદ્ધિપૂર્વકની વાત કરે છે ને. 105મી લીટીનો શબ્દ છેલ્લો. અબુદ્ધિપૂર્વમ અપિ તમ જેતુ વારંવાર સ્વશક્તિ સ્પર્શન એ આવ્યું. મનના આલંબન વિના મૂળ કર્મના ઉદય નિમિત્ત કારણથી પરિણામ છે અશુદ્ધતારૂપ જીવના પ્રદેશ. શું કે છે? જ્ઞાનીને કંઈ પણ હજી અસંગ પ્રદેશમાં થોડું પરિણમન અશુદ્ધતાનું અબુદ્ધિપૂર્વક છે, તેને પણ જીતવાને માટે અખંડિત ધારાપ્રવાહ રૂપે, એટલે શું કે છે? બુદ્ધિપૂર્વક છે એને તો જીતે છે, ખ્યાલમાં આવે છે એવા પુનપા પરિણામ તો મારા સ્વરૂપમાં નથી, એથી સ્વરૂપનો આશ્રય લઈ અને તેના પુનપાપના ભાવ નાશ કરે છે. પણ ખ્યાલમાં નથી એવા બુદ્ધિપૂર્વક જે છે એને માટે સ્વરૂપને સ્પર્શ અનુભવ કરીને ટાળી શકે છે. સમજાણું કાંઈ? અશુદ્ધતારૂપ જીવના પ્રદેશ તેને પણ જીતવાને માટે જીતું વારંવાર, એટલે અખંડિત ધારાપ્રવાહ. વારંવાર વ્યાખ્યા કરી, વારંવાર એટલે એક વાર કરીને ફરી વાર કરે એમ ન લીધું, ચાલુ વારંવાર નો અર્થ ચાલુ રાખ્યો. વસ્તુ ચિદાનંદ આત્મા છે, સર્વજ્ઞ પરમેશ્વરે જોયો એવો એવો જે અંતરના દ્રષ્ટિમાં સમ્યક દર્શનમાં આવ્યો છે, એથી ધર્મીને બુદ્ધિપૂર્વકના જે પરિણામ આશ્રવ છે એને તો ખ્યાલમાં છે એ ટાળીને સ્વભાવ સન્મુખ થાય છે. પણ જે અબુદ્ધિપૂર્વક રાગ આદિ થાય છે એને તો ખ્યાલમાં આવતા નથી, એથી એને ટાળવા માટે સ્વભાવ સન્મુખનો અખંડ ધારા પ્રવાહ જે અનુભવ વર્તે છે એને ટાળવાનો ઉપાય છે. સમજાણું કઈ જેની વાત છે એની અનંત કાળ થી ચીજ ને જાણી નથી, એથી જાણનાર ને શું થાય છે અને અજાણનાર ને શું થાય એમ વાત છે. સમજાય છે? ચૈતન્ય ભગવાન આત્મા તો પૂર્ણ શુદ્ધ ને આનંદ છે, એમાં તો આશ્રવ અને અજીવ છે નહીં. એવું જ્યાં દ્રષ્ટિ થઈ છે નહીં એવી દ્રષ્ટિ થઈ તો મારામાં તો આનંદ અને શાંતિ છે. એ પુણ્ય પાપના વિકલ્પો અને અજીવાદી છે નહીં તો એવી દ્રષ્ટિમાં અનુભવમાં હજી એને બુદ્ધિપૂર્વક થોડા બુદ્ધિપૂર્વક એટલે જાણમાં આવે એવા થોડા પુણ્ય પાપના ભાવ થાય છે, પણ જાણવામાં આવે છે એટલે સ્વભાવ સન્મુખ થઈને તેને ટાળવાનો પ્રયત્ન છે. જાણવામાં નથી આવતા એવા કેટલાક અબુદ્ધિપૂર્વક રાગદ્વેષ છે, એને જાણવામાં આવતા નથી એટલે પોતાને આ ટાળું એમ તો જ્ઞાનીને કે રાગ થયો જાણો એને આ ટાળું એમ નથી, પણ એને ખ્યાલ છે કે સ્વભાવ તો વણું તો અટલ છે, આ પણ સ્વભાવનો અનુભવ અખંડ કરું તો અટલ છે એમ બીજા બોલ માટે પણ ધર્મીને અંતર વર્તે છે. બલદાસભાઈ જીવન બહુ ખરો વિતરાગ ભારત શુદ્ધ ચૈતન સ્વભાવ પરમાનંદની મૂર્તિ આત્મા એનો સ્પર્શ થયો એટલે અનુભવ થયો એટલે ભાન થયું. એને હજી રાગ આદિ જાણવામાં આવે એ તો કે આ રાગ છે માટે થાય છે તમારે આ ન જોઈને એટલે સ્વરૂપ તરફની એકાગ્ર થતા એને કરીને ટાળી શકે. જાણવામાં નથી આવતા એટલે અબુદ્ધિપૂર્વકમાં અંદર ઉપયોગ લાગુ પડતો નથી તો એને માટે પણ ટાળી શકે છે એમ કે છે. કેમ કે ભાઈ ઉદય બુદ્ધિપૂર્વક ઉદયમાં આવે એને તો શું કરે એમની આવે છે એ એના ક્રમસર આવે છે. સમજાણું કાંઈ? પણ તેને ખ્યાલ છે કે હું અધૂરો છું પૂરો નથી માટે અબુદ્ધિપૂર્વકમાં અંદર રાગ છે પણ ખ્યાલમાં આમ આવતા નથી કા છે. એથી એ સ્વભાવ સન્મુખની એકાગ્રતા હોય છે, એકાગ્રતા હોય છે એ દ્વારા એને ટાળવાનો ઉપાય સમજે. સમજાણું કાંઈ? ફરી નહી અહીં તો બુદ્ધિપૂર્વક ને અબુદ્ધિપૂર્વક વિકારી પરિણામ ધર્મીને હોય છે એમ સિદ્ધ કરીને એને ટાળે છે કઈ રીતે એ વાત સિદ્ધ કરવી છે. સમજાણું કાંઈ? અજ્ઞાનમાં તો આત્મા ચૈતન્ય પિંડ છે આનંદની ખાંડ છે એવી ખબર નથી. એથી એ તો એ પુણ્યપાપને જ્યાં અંશની દ્રષ્ટિ જે અનાદિની છે એમાં પીડ્યો છે એટલે એને તો એકલું મિથ્યાત અને રાગદ્વેષના ભાવ જ છે. એને તો અંશની શુદ્ધિ ને અંશની સંબંધિત કઈ છે નહીં. સમજાણો? પણ આત્મા વસ્તુ શુદ્ધ ચૈતન્ય ઘન ધ્રુવ એમ અંતરમાં દ્રષ્ટિમાં આવ્યો ત્યારે વસ્તુમાં તો આશ્રવ ને અજીવ ને વિકાર ને કઈ છે નહીં. હવે એ દ્રષ્ટિમાં આવ્યો અનુભવમાં આવ્યો છતાં પરિણામમાં જો આશ્રવ ન હોય તો વિતરાગ થઈ ગયા હોય
બરાબર
તો કેવો જ્ઞાની થઈ જાય. હવે પરિણામમાં આશ્રવ છે બે પ્રકારના છે એમ કે છે. એ ખ્યાલમાં આવીને સ્વવશ છે કે ટાળી શકાય કે આ રાગ છે એટલે આ તો ડાઉન ટાઉન એમ સમજાણો. પણ જે રાગ અબુદ્ધિપૂર્વક છે એ તો ખ્યાલમાં આવતા નથી કારણ કે ઉપયોગ લાગુ પડતો નથી ત્યાં, પણ છતાં એને ખ્યાલમાં છે કે અબુદ્ધિપૂર્વક રાગ છે. જો અબુદ્ધિપૂર્વક ન હોય તો બુદ્ધિપૂર્વક રાગ હોય નહીં. સમજાણું કાંઈ? શું કીધું બોલ્યા? જો અબુદ્ધિપૂર્વક રાગ ન હોય તો બુદ્ધિપૂર્વક હોય નહીં, બુદ્ધિપૂર્વક છે તો અબુદ્ધિપૂર્વક પણ છે. છે. અરે સમજાવું કઈ, પણ અહીં ખ્યાલમાં ન આવે એવા ને ખ્યાલમાં આવે એવા એક બે વાત છે. પછી મન ના હાલમાં, હા એમ કે છે, મન ના હાલમ વિના તપી જવા એમ કે છે એ હાલમન વિના નો અર્થ કે હું આ હાલમન લઉં ને કરું એમ નહીં એટલું. એ પ્રશ્ન થઈ ગયો છે, કારણ કે મનનું આલમન નિમિત્ત ન હોય સંગ તો રાગે ન થાય. સમજે, પણ આ મનનું આલમન કરીને રાગ કરું છું એવું ત્યાં નથી, એટલે એને કારણ કે રાગ થાય છે એ મનના અવલંબન વિના હોઈ શકે નહીં. સમજાણું કઈ, બે પ્રકારની રીત આમ આવરણ છે એમણે પૂછી. બુદ્ધિપૂર્વકમાં મનનું આલમન છે, અબુદ્ધિપૂર્વક ઇન્દ્રિયને મનનું આલમન નથી. એટલે આ ઇન્દ્રિયને મનમાં જોડાઉં છું ને આ થાય છે અને આ કર્મના નિમિત્તે આ થાય હું ક્યાં ખ્યાલ છે. અરે ગહન પ્રભુ,
હે
ગંભીર વસ્તુ, અલબ્ધ મજી. એ કહ્યું તો આપને શું ગંભીર વ્યાખ્યા, અલબ્ધ મજી, જેનું મજની શક્તિ પ્રાણ અલબ્ધ પકડાય નહીં એટલું. ભગવાન આત્મા શાંત ને આનંદનું ગંભીરપણું છે, અલબ્ધ મત જેની મજતા પ્રાપ્ત ના મળશે એનું પ્રાપ્ત સ્વભાવ, જ્યાં અચિંત અપાર અપરિમિત જેનો સ્વભાવ, સ્વભાવ ગંભીર 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 ગંભીર. એક સમયનો સ્વભાવથી કેટલો અલબ્ધ મત, એનું મજબિંદુ પકડાયને અનંત સ્વભાવ બેહદ છે એવો ભગવાન આત્મા એને પકડીને દ્રષ્ટિમાં લઈને જ્યાં સંન્યક દર્શન થયું એટલે એને હવે પરિણામ બે પ્રકારના આશ્રમના વર્તે છે. એક બુદ્ધિપૂર્વક જાણમાં આવે એવા અને અજાણમાં રહે એવા, જાણમાં આવે એવા અજાણમાં રહે એવા. જાણમાં આવે એવા ને તો ક્યાં ટકા રાગ છે એટલે સ્વરૂપ તરફનું વલણ કરીને એને તો ટાળે, એ થયા છે ને ટાળે, આ તો સમજવાની રીત તો એમ છે ને ખ્યાલમાં આવ્યા એટલું કે છે જે રાગ, હજી મારે પુરુષાર્થ સ્વભાવ તરફ વાળીને ટાળવું જોઈએ. અને બીજા અબુદ્ધિપૂર્વક ખ્યાલ બાર છે, આ મન જોડાણું છે ને મન આ રાગ થાય છે ને એવું છે ને, ત્યાં રાગ થાય છે ખરો, પોતાની પુરુષાર્થની કમીને લઈને હિણપને લઈને થાય છે, એ કંઈ પોતાને વશ નથી. વશ નથી એટલે કે આ રાગ છે ને આમ ટાળું એમ નથી, એમ એટલે એને ખ્યાલમાં છે રાગ, તે સ્વભાવનો સ્પર્શ કરીને અખંડ ધારાવાહી સ્વભાવ સન્મુખ એકતા વર્તે છે એનાથી ટળે છે. કો સમજાણો આમાં, હે જ્યાં સુધી રાગ રહે ત્યાં સુધી ટળે, દસમાં ગુંઠાનો સુધી એ અહીં કઈ કામ નથી. અહીં તો નીચે જરી રાગ છે એને સ્વભાવની એકતાથી ટાળે એટલી વાત છે. સમજાણું તાણ કાંઈ, કારણ કે સ્વભાવ તરફની એકતા તો સદાય છે, શુદ્ધ ચૈતન્યની અંતર એકાગ્રતા તો સદાય છે. એ એકાગ્રતા દ્વારા નહીં જાણવામાં આવેલા નહીં વશમાં એવા વિકારને પણ જાણવાનો પ્રયત્ન કરશે. બહુ જણું વસ્તુ છે ને ભગવાન મહાન પદાર્થ છે, મહાન પદાર્થ છે એમ જ્યાં વસ્તુનું દ્રષ્ટિ થઈ ભાનમાં આવ્યું આ આત્મા વસ્તુ શુદ્ધ ચૈતન્ય, છતાં કઈ એ કાળે પુણ્યને પાપના પરિણામ બધા અભાવ થઈને એકલો વિતરાગ થયો નથી. સમજાય છે કાંઈ, એ મારામાં નથી એમ કરીને સમ્યક દર્શનને સ્થિરતાનો અંશ જાગ્યો છે. પણ સર્વથા પણ પાપના પરિણામનો અભાવ થઈ ગયો હોય તો વિતરાગ હોય. સમજાણું કાંઈ, ગીતામાં એમ કે છે કે બુદ્ધિપૂર્વક આટલા અપાક હું તો ટળે એમ નથી એમ કે છે. એ એ રાગ છે એ અરાગી સ્વભાવને આશરે ટળે છે. એક જ વાત, એક જ પ્રકારની તો અપેક્ષા સમજાવી છે. સમજાણું કાંઈ ભગવાન ચિદખન ધ્રુવ સ્વરૂપ આનંદ એને આશરે એને અવલંબે એમાં એકાગ્ર થઈને જાણવા આવે એ ખપે છે, ન જાણવા આવે એ દ્વારા જ ખપે છે. બીજો કોઈ ઉપાય છે? સમજાણું કાંઈ કેમ કે જ્યાં પરમાત્મા સ્વરૂપ પોતે જ સુચૈતન છે એવું પરમ આત્મા એટલે પરમ સ્વરૂપ, પરમ સ્વરૂપ જ્યાં દ્રષ્ટિમાં આવ્યું અનુભવમાં આવ્યું આ આત્મા આનંદ સ્વરૂપ છે. હવે એમાં તો નથી પણ પર્યાયમાં રાગદ્વેષના પરિણામ છે ખરા, ન હોય તો સર્વજ્ઞ કેવળી હોય. સાધક છે એટલે બાધક પણ હજી ઉભું છે થોડું. એ બાધક પણ આના બે પ્રકાર, એ ખ્યાલમાં આવે એવા વિકાર ને ખ્યાલમાં ન આવે એવા વિકાર, પણ બે ને જીતવા સ્વભાવ થઈને એકાગ્ર થવું એ જેનો ઉપાય છે. ભૈયા મનનું આલમન નથી ને રાગ થાય કે છે, જો એકલા ધર્મ અવધિ થાય એનો અર્થ એ લખ્યું ભલે લખ્યું હોય એ બધી આ વાત છે. જો ભાવા કામ છે, જો મિથ્યા રાગ દ્વેષ રૂપ છે જીવના અશુદ્ધ ચેતનારૂપ એવા પરિણામ, મિથ્યાત વિપરીત માન્યતા અને રાગ દ્વેષ રૂપ છે જીવના જ અશુદ્ધ, જીવના જ અશુદ્ધ ચેતનારૂપ એવા પરિણામ, એમ કર્મના નહીં કર્મમાં નહીં કર્મને લઈને નહીં એમ કે છે. સમજાણું કાંઈ મિથ્યા રાગના તે બે પ્રકારના છે, એક પરિણામ બુદ્ધિપૂર્વક એક પરિણામ અબુદ્ધિપૂર્વક. બુદ્ધિપૂર્વક કહેતા જે બધા પરિણામ મન દ્વારા પ્રવર્તે બાહ્ય વિષયના આધારે પ્રવર્તે નિમિત્ત બાહ્ય વિષય લગ જાય, પ્રવર્તા થતા જે પોતે પણ જાણે કે આ રાગદેશ થાય છે મારા પરિણામ આ રૂપે છે એમ જાણે છે કે મારા પરિણામ આ રૂપે રાગ થયો આ દ્વેષ છે કરો જોઈએ તો અંજીવ પણ અનુમાન કરીને જાણે છે. લડાઈ કરતો હોય ઓલું હોય તો બીજાને ખબર પડે કાંઈ છે ને રાગાને રાગ દ્વેષ છે. આ જીવના આવા પરિણામ છે, આવા પરિણામ બુદ્ધિપૂર્વક કહેવાય છે. ત્યાં આવા પરિણામને સમ્યક દ્રષ્ટિજી મટાડી શકે છે. આવા પરિણામ થાય છે એટલે મિથ્યાત્મા સાથે લીધા છે. ભલે મિથ્યાત રાગ દ્વેષ રૂપ જે જીવનાત પિતરામ છે તે બે પ્રકારના, એમાં મિથ્યાત ભલે ભેગું લીધું પણ છે નહીં. હવે એ મિથ્યાત છે નહીં, આ તો એટલા પરિણામની વાત સાથે કરી લીધી છે. અરે સમજાણો નહીતર તો એમાં મિથ્યાત રાગ દ્વેષ છે એ મિથ્યાત રાગ દ્વેષ બુદ્ધિપૂર્વક છે અને ટાળે છે એમ છે. પણ આ સુચેતનાના પરિણામ આવા હોય એમાંથી સમ્યક દ્રષ્ટિને જેટલા રાગદેશના અશુદ્ધ ચેતના પરિણામ થાય જાણવા આવે છે તેને સ્વભાવથી ગાળે છે એમ લેવું. સમજાણું કાંઈ બધા મન દ્વારા પણ એટલે મનનું જેમાં નિમિત્ત છે, નિમિત્ત છે એટલે રાગદેશ થાય છે. ભાઈ વિષયના આધારે પરોતે જાણે છે તે અનુમાન કરીને જાણે કે આ જીવના આવા પરિણામ છે, આવા પરિણામ બધું કહેવાય છે. આવા પરિણામને મટાડી શકે છે કેમ કે આવા પરિણામ જીવની જાણમાં છે. જોયું શુભ ભાવ અશુભ ભાવ થયા એમ જાણમાં છે. આ થયો જ્ઞાનમાં આનંદથી શાંતિથી વિરોધના પરિણામ છે. આત્માની શાંતિથી આ વિરોધના પરિણામ છે એમ જાણવામાં આવે છે બુદ્ધિપૂર્વક ના. શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતા જો આત્મા ચૈતન્ય શુદ્ધ છે તેનો અનુભવ થતા જીવના સહારાના પણ છે એ જીવને વશ છે, ટાળવું એ જીવને વશ છે. કે આત્મા આનંદ સ્વરૂપ છે એવું ભાન થયું, તેથી જે કંઈ ખ્યાલમાં આવે એવા પુણ્ય પાપના ભાવ ખ્યાલમાં આવ્યા એટલે ટાળવાને વશ છે, જાણપણામાં આવે છે ને ટાળવાને સ્વવશ છે. સમજાય છે? સ્વવશ તો બોલ્યામાં સ્વવશ છે, પણ એ ના પડશે શું કે આ છે ને આ ટાળું એમ નથી, માટે પરવશ સ્વવશ નથી એમ. સમજાણો? આ રાગ છે અને હવે આને ટાળું એ રીતે એમાં નથી, માટે તે પરવશ છે એમ કહેવામાં. પરવશ છે એટલે પરથી થાય છે એમ નથી એવો અર્થ. સમજાણું? કઈ શબ્દે શબ્દે ફેરફાર કરવો કે માનવું લાગે. સમ્યક દ્રષ્ટિ પહેલા જ આવા પ્રેરણા મટલા જોયું. પરિણામ જીવની જાણમાં છે, શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતાં, ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે એનો અનુભવ થતાં, જીવના સહારાના પણ છે, જીવ પુનપા પરિણામ છે એને ટાળવું આ છે માટે ટાળવું એમ પણ એને વશ છે એમ. વશ કીધું ને, આ છે એમ ટાળવું વશ. આપડે પંડિતજી તો કહ્યું પેલો મારે સુંદર, એ તો પેલો કયો તેદી કયો હતો, તેદી કયો હતો, સો વર્ષ રે એમ કહ્યું તું. કો સમજાણું? કઈ મારે સો વર્ષ નો અર્થ બોલું પરવર્ષ એમ નહીં, પણ જાણવામાં આવે છે માટીના વિકાર ટાળવા જેવા છે એમ સો વર્ષ એમ. અને ઓલા બિલકુલ ઠીક છે. તેથી સમ્યક દ્રષ્ટિજી પહેલા જ આવા પ્રેરણા મટાડે છે. બુદ્ધિપૂર્વકના તો પહેલે જ મટાડે છે, કારણ કે એ તો ખ્યાલમાં આવે એ તો સ્થૂળ રાગ છે એમ કે છે, અને ખ્યાલમાં ન આવે એ પહેલા મટતા નથી એમ કે છે. સમજાણું? કઈ અભૂતિપૂર્વ પરિણામ કહેતા પાંચ ઇન્દ્રિય ને મનના વ્યાપાર વિના હિન્દી ઉમેરી. હા હા, સમજાણું? કઈ બોલો. મનના આલમન વિના હતા, પાંચ ઇન્દ્રિય ને મન એટલી આમ જોડાણ કરું છું એમ ખ્યાલ નથી આવતો. મોહ કર્મના ઉદયનું નિમિત્ત પામીને મોહ રાગદેશ, પણ નિમિત્ત હોય મોહ રાગદેશ અશુદ્ધ વિવાહ પરિણામ પોતે સ્વયં જીવદ્રવ સંખ્યાત્વિત પ્રણમ. જેવી ભાષા કેટલી છે, ગરમી જીવને પણ જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા નથી ત્યાં સુધી બુદ્ધિપૂર્વક એટલે જાણમાં આવતા એવા રાગને સ્વભાવને આશરે તોડે છે, અને ન જાણમાં આવતા એવા એને ઇન્દ્રિયને મનના આલમન વિના એટલે ખ્યાલમાં નથી કે મનના ઇન્દ્રિયનું આલમનમાં આ થાય છે. જાણો નહીં કે મનનું આલમન તો હોય જ, આલમન વિના રાગ થાય નહીં. અને મોહ કર્મનું નિમિત્ત બસ એટલું, નિમિત્ત પામીને પોતામાં મોહરાગવેશરૂપ અશુદ્ધ પ્રવ્યવાહ પરિણામ પોતે જીવ પ્રણમે છે. મોહ એટલે તેને આટલા પ્રણમ, મોહ એટલું મિથ્યાતા ન લેવું. સમજાણું? કઈ માથે સમ્યક દ્રષ્ટિ છે ને, મોહ એટલે આ એ જાતનું પરમ સાવધાન પણ છે જેટલું એવું લેવું. અશુદ્ધ વિવાહ પરિણામ પોતે સ્વયં જીવ દર્વ અસંખ્યાત પ્રદેશે પ્રણમે. ભાષા જોયું, જીવ અસંખ પ્રદેશી છે, પોળ એ અસંખ પ્રદેશમાં વિભાવ પ્રણમનો પર્યાય પોળ એટલી છે. આખા આત્મા પ્રમાણે વિકાસ થાય છે પ્રદેશમાં એમ, અને છે એક સમય પૂરતો પણ છે આખા આત્મા પ્રદેશે એમ કે છે. સમજાણું? કઈ પર્યાય છે ને, પર્યાય છે તો આખા દ્રવ્યમાં વ્યાપી લેવો એક ક્ષેત્રે, અને એક સમયની ભાવ અલ્પ પણ છે એક સમયમાં આખા અસંખ પ્રદેશ વ્યાપેલો. વેરી ગુડ. વિતરાગ તત્વ અસંખ પ્રદેશ નાખ્યું, શું કે આવો આત્મા જૈન પરમેશ્વરે કીધું એમાં એ અમુ એમ. એવો જ આત્મા છે. બીજો આત્મા કે એને આત્મા જાણવામાં આવ્યો નથી. જીવદ્ર અસંખ્યાત પ્રદેશ એ પ્રણમે છે. જોયો અસંખ્યાત પ્રદેશ છે આત્માના. એક એક અંશમાં એક રજકણ જેટલું મૂકી અને પ્રદેશ કહીએ એટલી જગ્યા એવો અસંખ્ય પ્રદેશી છે. એ અસંખ્ય પ્રદેશમાં એની મલિનની પર્યાય ભલે છે એ સમય નહીં, પણ છે અસંખ્ય પ્રદેશ વ્યાપીને. સમજાણું કાંઈ વસ્તુ અને વસ્તુનો ગુણ એ ટીકાવ, પણ જે વિકારી અવિકારી પર્યાય હોય એ રહે એક સમય, પણ છે અસંખ્ય પ્રદેશે વ્યાપ. એમ વિકાર પર્યાય ભલે રહે એક સમય, પણ અસંખ્ય પ્રદેશે વ્યાપ. સમજાણું કાંઈ ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશે અનંત ગુણનું ધામ. આત્મા અસંખ્ય પ્રદેશે નિત્ય ધ્રુવ, અનંત જ્ઞાન દર્શનાદિ અસંખ્ય પ્રદેશે નિત્ય વસ્તુ. હવે એમાં જે અવિકારી પર્યાય થાય ધર્મની, એ અસંખ્ય પ્રદેશે આખામાં વ્યાપક એક સમયની અવસ્થા. અને એની સાથે સમ્યક દર્શનની પર્યાય સહિતની વાત છે ને, સમ્યક દ્રષ્ટિની પર્યાય અસંખ્ય પ્રદેશે ધ્રુવ ઉપર એક સમયની પર્યાય વ્યાપેલી છે. એની હારે અસંખ્ય પ્રદેશે અશુદ્ધ પરિણામ પણ વ્યાપ્યા છે ભેગા. બોલો દાદાએ, અસંખ્ય પ્રદેશી વસ્તુ છે પોતે ભગવાન, તે એના જ્ઞાન દર્શન આનંદ આદિ ગુણો છે સદૃશ, તો અસંખ્ય પ્રદેશે ધ્રુવ વ્યાપ્યા છે. ધ્રુવ છે. હવે ભાન થયું કે આત્મા શુદ્ધ આનંદ છે, પવિત્ર છે એવું પ્રતિત ભાન થયું. તે ભાનની પર્યાય પણ રે ભલે એક સમય અવસ્થા, પણ છે અસંખ્ય પ્રદેશે વ્યાપ્ય. અને વિકારી પર્યાય ભલે રે એક સમય, પણ છે અસંખ્ય પ્રદેશે વ્યાપ્ય. સમજાણું કાંઈ આવું સર્વજ્ઞ પરમેશ્વરના માર્ગમાં આવો આત્મા હોય છે. ધ્રુવ પણ ત્રિકાળ એકરૂપ, પર્યાય પણ એક સમય, અને એ જ પર્યાય પણ પછી વિકારી પર્યાય પણ એક સમય આખા અસંખ્ય પ્રદેશ વ્યાપ છે એમ કે છે. સમજાણું કાંઈ ક્યાંક શુદ્ધિ છે ને ક્યાંક અશુદ્ધિ છે, આ જ પ્રદેશ શુદ્ધ છે ને બીજા અશુદ્ધ છે એમ છે એમ કે છે. અહીંયા હવે છે ને બીજામાં આ સૂચક પ્રદેશ શું છે? હે, અહીં તો કે બધા શું છે પર્યાય, તો અસંખ્યાત પ્રદેશ પર્યાય અશું છે. સમજાણ કાંઈ આવું પરિણમન જીવની જાણમાં નથી. સૂક્ષ્મ રાગદેશના પરિણામ થાય જાણમાં નથી. જાણો લોઢાનો ગોળો હોય ને, જે ઊનો બહુ ધગધગતો, તો ખ્યાલ આવે કે આ ધગધગતો છે. આ ઠીકડાને બાવે વિશેષ, પણ બહુ સૂક્ષ્મ અંદર રહી ગયું હોય એ આઠીકડા હોય તો એને ન બાવે, પણ ઋણો પોલ ઝીણો હોય તો એને બાવે. અંદર સૂક્ષ્મ સૂક્ષ્મ અગ્નિ રહી છે. ઋણો પોલ ઝીણો, ઋણ પોલ સમજાય છે, ઝીણો ઋણો જંચન થઈ જાય ત્યારે કોઈ અંદર છે અગ્નિ, બહારમાં દેખાતી. એમ આમાં બુદ્ધિપૂર્વકનો જે અગ્નિ છે કસાય, એ તો ખ્યાલમાં આવે છે આ દુઃખનું પરિણામ આ અશાંતિથી વિરુદ્ધ છે. સમજાણું કાંઈ. અને જે અબુદ્ધિપૂર્વક છે એ હજી વસ્તુ શુદ્ધ ઉપયોગ પૂર્ણ થયો નથી, માટે હોય છે એમ કરીને સ્વભાવ તરફની એકાગ્રતાથી તેને ટાળે છે. સમજાણું કાંઈ. હોય છે કેટલામાં ટળે છે, કેટલા માછી કેટલા કાળે, એમ બતાવે છે બધું એમને. લોકો તો કહે દોષ ચાલુ, પણ દોષ કેટલામાં છે, કેટલા કાળનો છે, ટળે તો કેટલા કાળની સ્થિતિ ટળે અને કેટલા કાળની સ્થિતિ નિર્મળ ઉત્પન્ન. કાળ ક્યાં આવી જાવ સ્થિતિ થઈને, એ પર્યાયમાં છે, એ સ્વરૂપમાં ઠરે ઘટના જ થાય છે એમ કે. કાળ તો એક સમયની સ્થિતિ છે, કાળ આવી ગયો એટલે કાળ એટલે હું પણ અશુદ્ધતા એક સમયની છે, ઠળીને એક સમયની શુદ્ધતા થઈ, એ પણ ઠળીને એક સમયની થઈ. પણ એ સ્થિરતાની પર્યાય છે, આ વાત જીવવા લીધું હતું, પણ પર્યાય છે તે એક સમયની છે. સ્થિરતાની પરી એક સમયની છે, અસ્થિર પરી એક સમયની છે. ધ્રુવતિકા આવશે, બિંબ ચિંત બિંબ ખંડ ત્રિકા આવશે. ભલે એમાંથી પર્યાય આવે ને જાય એ અપેક્ષા એ નહીં, ભલે પણ જો આવે ને જાય તો સંદર્શપણાની અપેક્ષા જરૂર છે. નહીં તો કાચું છું મકાન ભાઈ, કાલે પૂછું તો રાતે પર્યાય નું આવું જવું ને પ્રશ્ન ઉઠે છે ને, ભાઈ પર્યાય આવીને જાય તો ધ્રુવ સીતે રહ્યું એમને, પર્યાય નથી આવે છે. એ પર્યાય દ્રષ્ટિએ પર્યાય ભલે આવે છે ધ્રુવ માંથી, પણ એ સામાન માંથી આવતા થતા એ પર્યાયના એક અંશની અપેક્ષા આવે જાય છે. સદ્રશ અપેક્ષા તો ધ્રુવ છે, સદ્રશ પણ ધ્રુવ છે, આવે છે પર્યાય માંથી, પણ એ તો ભેદ દ્રષ્ટિએ વ્યવહાર દ્રષ્ટિએ પર્યાય દ્રષ્ટિ આવે છે એમ કે. ઝીણી વાત ને બહુ અપરિણામ કર્યો છે ને, એ પછી પ્રશ્ન ઉઠે છે ને કે ભાઈ વસ્તુ અપરિણામી છે દ્રવ્ય, તો પછી આ પર્યાય આવી ક્યાંથી? તો પર્યાય તો પરિણમન છે, ના તો અપરિણમન છે. અપરિણમન નો અર્થ કુટસ્થ દ્રવ્ય સદ્રશ ની અપેક્ષા એ અપરિણમન છે. દ્રવ્ય અપરિણમન સદ્રશ ની અપેક્ષા એ પર્યાય આવે જાય એવું છે એ અપેક્ષા એ તો પર્યાય દ્રષ્ટિ તો પરિણમન છે, પણ એ ધ્રુવ ની દ્રષ્ટિ એને ગણવામાં આવતું. અરે 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 એક સમયની પર્યાય થઈ અને ગઈ, ગઈ પછી સમય છે તેમાં આવી તો આવે છે એમાંથી, ક્યાંય અધરથી આવતી નથી. પણ એ ધ્રુવ તરીકે ગણીને ધ્રુવ સદ્રશ પણ શાસ્ત્ર લીધું છે ને, ધ્રુવ કરતા ગુણની વ્યાખ્યા સદૃશ દીધી છે. નથી ત્રિમા ભાઈ અકલંગ દીધે એટલે હેતુ છે એમાં સદૃશપણો. સદૃશપણો એનું શું? સદૃશપણો એમને એમને રહે છે, પર્યાય નીકળતા જતા થતા વસ્તુનું સદૃશપણું કાયમ રહે છે. એ કુટસ્થપણું જ રહ્યું, સદૃશ કહો કુટસ્થ થયો કહો, પર્યાય અપેક્ષા એ કુટસ્થ નહીં એવું છે ભાઈ, વસ્તુ એવું છે. આવે છે ને પ્રયોગ પ્રકાશ આવી છે નાખી છું કો સમજાવણ આમાં. દ્રવ છે તો પર્યાય વિનાનું છે, એમાં ક્યાં પર્યાય હતી ધ્રુવમાં? બસ કીધું ને બધા ઘૂટ છે, કીધું હું કીધું વાત થઈ, અપરિણામી છે પોતે જેની વાતો બાપા વિતરાગ માર્ગના મરમ પામવા બહુ અનંત કાળે દુર્લભ છે. આ તો વસ્તુ સ્વરૂપ જ એવું છે, સર્વજ્ઞથી પરમેશ્વરથી સિદ્ધ થયેલું અનુભવમાં આવે એવું છે, પણ એને માટે ઘણો પ્રયાસ પ્રયત્ન જે વિધિ જોઈએ તે વિધિ હોવો જોઈએ. સમજાય છે? કોઈ પણ માણસ એમ કેજો કે ભાઈ આપણે દોષ છે એ ટાળવા છે અને ગુણ પ્રગટ કરવા જ ભાઈ, આપણે આપણે દોષ રહ્યું નહીં. હવે એ શબ્દમાંથી શું સિદ્ધાંત નીકળ્યો કહો કે દોષ ટાળવા છે તો દોષની હયાતી છે, તો હયાતી છે કેટલા કાળની હયાતી છે એમાં, અને કેટલા ક્ષેત્રમાં એ વહેતા છે દોષ એ છે ખબર ને, એ મેં ક્યાંય કહે છે. અને દોષ ટાળવા છે તો એ ટાળવા માટે કોને આશ્રિત છે? દોષ ટાળવા છે કોને? કોઈ વસ્તુ કંઈક ટીકા ધ્રુવ છે તો ધ્રુવ શું છે એને આશ્રય છે, તો ધ્રુવ સ્થિત થાય, દોષ સ્થિત થાય, દુઃખ સ્વભાવને આશ્રય ટળે, દુઃખ એક સમયનો છે, અસંગ પ્રદેશે છે, એ નિર્મળ થતા પણ એક સમયની અવસ્થા અસંગ પ્રદેશ નિર્મળ થાય છે, ધ્રુવ તો ધ્રુવ છે. સમજાણું કાંઈ એનું પણ ભાઈ આવું કઈ બાદ ન કહેવાય, લોકો બીજા સમજે એમાં હું રાખે છે વ્યાખ્યાન. અહીં તો ભાઈ વાત આવે ત્યારે થી આવે કે નહીં, કોઈ પણ માણસ એમ વિચારે, કોઈ સાધા અન્ય જઈ મત મૂકી દેવા કે ભાઈ દોષ ટાળવા છે એમ જો. હવે દોષ ટાળવા એટલે શું? એક સિદ્ધાંત, ક્યાં દોષ ક્યાં રહે છે, ક્યાં રહે છે? આત્માના દોષ જડમાં રહે છે, આત્માના દોષ ત્રિકાળી રહે છે, આત્માના દોષ ત્રિકાળી ગુણમાં રહે છે. તો આત્માના દોષ વર્તમાન અવસ્થામાં રહે છે, તે અવસ્થા કેટલા ક્ષેત્રમાં છે અને એ અવસ્થાનો કાળ કેટલો છે, આમ નક્કી કર્યા વિના દોષ ટાળવા ટાળવા સી તો બધા કહે દોષ ટાળવા એમ નહીં, એમ કે છે. અને તે અસંગ પ્રદેશે ધ્રુવ પણ છે અને અસંગ પ્રદેશે એક સમયની દોષની પર્યાય પણ છે, પણ એ રીતે ન હોય તો કોઈ રીતે વસ્તુ સી રીતે પણ છે એમ કે છે. એ તેથી નહીં તો છે આમ ન હોય તો વસ્તુ સી રીતે હોય પણ સમજાણું કાંઈ દોષ છે આખા લોકમાં વહેતા જ મારા એનો જ શું એમ છે. દોષ ક્યાં છે એની ખબર નથી એને, ક્યાં છે કેટલો કાળ રહેનાર છે આપણે કઈ ખબર, આપણે દોષ ટાળવા છે શું ટાળ ધૂળમાં ટાળે કઈક નું કઈક કહી બે છે સમજાણું કાંઈ. આપણે તો ભાઈ ધર્મ કરવો છે બહુ આજી વાત છે, ધર્મ કરવો છે તો નથી ને તારે તારી ધર્મ દશામાં, તારી દશામાં ધર્મ નથી માટે કરવો છે એમ થયું, તો ધર્મ કરવો છે ત્યારે નથી, ત્યારે ધર્મ નથી ત્યારે શું છે તારી દશામાં? તો અધર્મ ક્યાં છે, દશામાં છે કે કોઈ ત્રિકાળ દ્રવ્યમાં છે કે ત્રિકાળ શક્તિમાં છે, એ અધર્મ છે ક્યાં? એટલે એને નહીં જોયું છે કે વસ્તુ આવી છે એવી એને દ્રષ્ટિમાં આવવી જોઈએ. સમજાણું કાંઈ, એમને એમ તો બધા ઉગે ઉગે બધા કૂટાડે કૂટે છે. તેથી કૂટી નાખ્યું જો નહીં, અસંગ પ્રદેશ છે જો ને સમજાણો, અસંગ પ્રદેશ એ પ્રણમે છે વસ્તુ મરમી છે અર્થ કરનાર. ભગવાન આત્મા એની જો દોષ દશા ઘણી હોય અને શરીર નાનું હોય, દોષ દશા ઘણી હોય અને શરીર આત્મા એટલા ક્ષેત્રમાં નાનામાં હોય, દોષ દશા થોડી હોય અને ક્ષેત્ર મોટું હોય આત્માનું, તો આવો થાય છે ને નાનો નાનો મોટો થાય છે કે નહીં? આ શરીર જોડા શરીર આત્મા પેલો નાનો માણસ હતો એટલામાં હમાતો હતો, પાંચે ધનુષ થાય એના કે છે કે દોષ છે એ જેટલા પ્રદેશમાં પોતે છે વસ્તુ એટલી છે. નાનો થાય તો પેલો અસંગ પ્રદેશ આત્મા શરીર થાય, નિગોદ ના અસંગમાં ભાગમાં શરીર છે તો એના દોષ નાના છે, ક્ષેત્ર નાનું થઈ ગયું દોષ નાનો છે, અને ક્ષેત્ર મોટું થઈ ગયું પાંચે ધનુષનો તેથી દોષ મોટા છે એની અપેક્ષા વાત ક્યાં નહીં એમ કે છે. એના અસંગ પ્રદેશી અનંત ગુણનું ધામ વસ્તુ છે, દ્રવ થયું અસંગ પ્રદેશી ક્ષેત્ર થયું, ગુણ એટલે ભાવ થયો, એની પર્યાય જે નિર્મળ થઈ વસ્તુને અનુભવીને આપે છે એવી દશા થઈ, એ દશા અસંગ પ્રદેશ આખા ધ્રુવ અને ગુણ ઉપર પ્રણમી છે. અને એ જ સમયમાં બીજા વિકારી પરિણામ પણ છે, એ પણ અસંગ પ્રદેશ નિર્મળ પર્યાયની હારે એક સમય પૂરતા સંતોષ ભાવ પણ છે. એ સંતોષના બે પ્રકાર, બુદ્ધિપૂર્વક ના બુદ્ધિપૂર્વક. આમ દ્રવ ગુણ ને પર્યાય ને અસંકલેશીપણું ને સંતોષ નિર્દોષપણું ને બુદ્ધિપૂર્વક બુદ્ધિપૂર્વક એ વસ્તુનું સ્વરૂપ જ આવું છે. ઓઘે ઓઘે કૂટે એમ કઈ અધર્મ થાય નહીં. કો સમજાણું કાંઈ આવું પરિણામ જીવની જાણમાં નથી અને જીવના સહારાનું પણ નથી. સહારાનું એટલે આ રાગ છે અને ટાવ એમ નથી, એમ આ રાગ છે અને ટાવ એમ નથી, પણ સ્વભાવની એકાગ્રતાથી ટળે છે એમ છે. સમજાણું કાંઈ. તેથી જે તે પ્રકારે માટે ભાષા છે કેવી, તેથી જે તે પ્રકારે મટાડી શકાતું નથી એમ ભાષા છે. જે તે પ્રકારે મટાડી શકતાનું નથી, આ રાજ છે માટે એમ મટાડી શકાતું નથી. જે તે પ્રકારે મટાડી શકે સ્વભાવ એકાગ્રતાથી મટી શકે એમ કે છે. હોળી તોડીને મૂક્યું છે કે નહીં, સારાનું પણ નથી. ઓલામાં શું કીધું છે જુઓ, સારાનું પણ છે. તેથી સમજી પહેલા આવા પરિણામ મટાડે એમ કહ્યું હતું. આ જે તે પ્રકારે મટાડી શકું એમ ભાઈ કીધું. એક જ પ્રકાર, જે તે પ્રકાર એક જ છે. આમ સ્વભાવ નિકાલ થયો એમાં બીજો કોઈ ઉપાય નથી. આ બુદ્ધિપૂર્વક જે ખ્યાલમાં નથી એનો જે તે પ્રકારે મટાડી શકે આ ફેરમાં આમ જોર કરવું હતા એમ. એ તો અબુદ્ધિપૂર્વક જે સ્વભાવ તરફની એકાગ્રતા મટાડી શકે છે. એક જ પ્રકાર છે, ઓલો એક પ્રકાર છે, પણ એ ઓલો પ્રકાર છે. હા, એનો પ્રશ્ન પાસે ઉદભવે છે ને, પણ એને ખ્યાલમાં છે એટલા પ્રમાણે કાતો બહુ જોરદાર રાખે એમ ખ્યાલમાં છે એટલે એને એ પ્રમાણમાં સ્વભાવ એકાગ્ર થાય એમ. પણ તમારા વિશે છે ને, ભૂલ્યા થાય માર્યું તું ને, સમજાણું કાંઈ. બલિહારી વિતરાગ માર્ગ છે. દ્રવગુણ ને પર્યાય, તેનું ક્ષેત્ર, તેના બુદ્ધિ પ્રકાર ને અબુદ્ધિ પ્રકારના ભાવ ને ટાળવાનો ઉપાય ને અલૌકિક વાત છે. શું કે છે, તેથી જે તે પ્રકારે મટાડી શકાતો ધ્યાન માટી આવા પરિણામ મટાડવા અર્થે માટી અબુદ્ધિપૂર્વક વિકાર છે ખરો ન તો વિતરાગ હું, અને બુદ્ધિપૂર્વક છે માટી અબુદ્ધિપૂર્વક છે એમ જાણી આવા મટાડવા અર્થે, મટાડવા અર્થે હો ઘટાડવા અર્થે નહીં. પછી હું થોડું ને ઘટાડવાનું મટાડવાનું ક્યાં લે પડીકમણામાં ભાઈ તમે લખ્યું છે ભાઈ કૌંસમાં ક્રમે ક્રમે ઘટાડવા, વ્યવહાર પડીકમણું ઘટાડવા, નિશ્ચય પડીકમણું મટાડવા. અરે ગજબ ક્યાં આવે છે આ પાછળ નથી આવતું, પણ મોક્ષ અધિકાર છે. વ્યવહાર પ્રતિક્રમણ આદિ છે એ દોષને ઘટાડવા સમર્થ છે, મટાડવા નહીં. નિશ્ચય છે પડકનો જે નિશ્ચય સ્વભાવ છે એ તો મટાડવા સમર્થ છે. એવી શૈલી છે અત્યારની, કારણ કે જ્યાં નિશ્ચયનું ભાન છે શુદ્ધનું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અપ્રતિક નિશ્ચયથી છે ત્યાં જે શુભ ભાવ થાય એ ઘટાડવા સમર્થ છે, દોષને ઘટાડવા. એટલે અશુભ ઘટે છે ને એટલી અપેક્ષા સાંધી, અને શુદ્ધ છે એ તો મટાડવા સમર્થ છે, બે ને અભાવ કરવા સમર્થ છે. વાહ, સમજાણું કાંઈ. સમ્યક દ્રષ્ટિ સહિતની વાત, ઓલાને ઘટાડો મટાડો લીખી હોય નહીં છે. મિત્ર દર્શન ઘટાડવાનું નથી, મટાડવાનું છે નહીં, પણ ઘટાડવાનું નથી એને તો.
બરાબર.
એને શુભ પરિણામમાં અશુભ પરિણામ ઘટાડવાનું એને લાગુ પડતું નથી. સમજાણું કાંઈ? જીવના સહારાનું પણ નથી, તેથી જે તે પ્રકારે મટાડી શકાતો નથી. માટે આવા પરિણામ મટાડવા અર્થે નિરંતર, પણ ઓલો વારંવાર નો અર્થ કયો, વારંવાર કહ્યું હતું ને પાઠમાં, એને અખંડિત ધારા પ્રવાહરૂપ હતું. અહીં નિરંતરપણે શુદ્ધ સ્વરૂપનો અનુભવ એમ કીધું. વારંવારની વ્યાખ્યા ત્રણ કરી, વારંવાર એટલે અખંડિત ધારા પ્રવાહરૂપ. અહીં કહ્યું કે વારંવાર એટલે નિરંતરપણે શુદ્ધ સ્વરૂપને અનુભવે છે. ભાઈ ટીકાકાર પણ ભાઈ, હે ભાઈ કહ્યું છે ને મનાશલા પાંડે રાજમલ જૈન ધર્મી સમય સાર નાટક કે મરમી. હા ભગવાન, પણ એ નહીં પણ ખોટા ઠારે ભાઈ. જેમ જીવ મોટો છે ને મારો, હું ભાઈ કરવા મોટો છે ને,
મોટો
એની અશુદ્ધતા પણ બડી, એની અશુદ્ધતા પણ મોટી. તીર્થંકરો ત્રણ કાળના ભગા થાય જો સમજાવે તો ન સમજે મારે. સમજે તો એક ક્ષણમાં રાગ બેન સાચો નરકનો જીવ એવા પ્રતિકો સંયોગ હાટ સ્વભાવ સન્મુગ્યો પાતાળમાં ઉતર્યો. સમજાણું કાંઈ? ભગવાન આત્મા પોતે સ્વરૂપે છે, અને સ્વરૂપ છે તેને પ્રાપ્ત કરવી એમાં ક્યાં વિશેષતા છે? નો એને પ્રાપ્ત કરવું પછી કે છે ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતા સહજ મળશે. જોયું શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા ચૈતન આનંદ સ્વરૂપ જે પ્રતીતમાં અનુભવમાં આવ્યો હતો એમાં જ અનુભવ કરતા તે સહજ મટી જશે. બીજો ઉપાય તો કોઈ નથી. બીજો ઉપાય આટલા અપા કરી નાખો, આટલો દંડ લઉં, આટલો દંડ ભાઈ પ્રાચિત લઉં. સમજાણું કે નહીં? આટલા મહિનામાંથી રહો ન ખાવો, કેરીનો ક્યાં શું કહેવાય, મોસંબીનું પાણી ન પીવું, એવો કોઈ ઉપાય નથી એમ કે છે. એનો ઉપાય તો અંદર પ્રવેશ કરવો એકાકાર, બસ એક જ ઉપાય છે. બહારમાં નીકળેલા વિકલ્પ ને અંદરમાં એકાકાર થઈને તો આવો, એક જ ઉપાય છે. સમજાણું કાંઈ? એ પરાશ્રય નીકળેલા રાગોને સ્વાશ્રય ટળી શકાય એક જ ઉપાય, બીજો કોઈ ઉપાય એમ કે છે. સમજાણું કાંઈ? હું વ્યાખ્યાન કેવું કોઈ નવું હવે નહીં બોલાવે નવાને, શું અમારે કરવું કઈ મહુ જ પડતી નથી. આ કરવું એની હું જ પડે થાય તો તું કોણ છો? ભગવાન શું ચૈતન આનંદ કંદ છો એની તું દ્રષ્ટિ કર. એમાં એ દ્રષ્ટિ કરવામાં કોઈની મદદ ને સારાની જરૂર એમ કે છે. અને પછી પણ જયારે પરિણામ વિકારના વર્તે એને પણ ખ્યાલમાં આવે, એને માટે પણ સ્વભાવનો સ્પર્શ કરીને ટળે, ખ્યાલમાં ન આવે તે પણ સ્વભાવનો સ્પર્શ કરીને ટળે. એક જ ઉપાય છે, સ્વાશ્રય ટળે, પરાશ્રયના ભાવ સ્વાશ્રય ટળે. સમજાણું કાંઈ? ઝીણું થોડું છે, ઝીણું ઘણા પ્રકાર થોડા થોડા ઝીણા આવી ગયા, પ્રદેશ ને પર્યાય ને આ બધું અહીં છે ખરું ને અંદર જુઓ. સિદ્ધાંત થઈ ગયો. હા એમ એ તમારે ભક્તિ ભક્તિ નામ સ્મરણ કરી નો ટળે એમ કે છે. તેથી એક શુદ્ધ સ્વરૂપ નો અનુભવ ઉપાય છે. વળી જો પાછું વિશેષ નક્કી કર્યું. તેથી ભગવાન આત્મા શુદ્ધ ચૈતન પિંડ આનંદ ધામ, બસ એનો અંદર અનુભવ કરવો એ જ ઉપાય છે. સમજાણું કાય પરને અનુસરીને થયા તે સ્વને અનુસરીને અનુભવ કરીને ટળે. અનુભવ છે ને સ્વને અનુસરીને થવું. વળી શું કરતો થકો નિરાશ્ર હોય છે? સમ્યક દ્રષ્ટિ ધર્મી શું કરતો થકો નિરાશ્ર હોય છે? એ ઉપર વૃત્તિમ સકલામ ઉછીદન, એ જરૂર અવશ્ય પર જેટલી જ્ઞેય વસ્તુ છે તેમાં વૃત્તિમ રંજકપણાનું પરિણામ ક્રિયા રાગની ક્રિયા, જેટલી પરદ્રવ્યમાં જેટલો રાગનો પરિણામ છે, જેટલી છે શુભ ને શુભરૂપ ક્રિયા, દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો વિકલ્પ એક રાગની ક્રિયા છે. શુભ રાગની ક્રિયા છે, વિષય કષાયાદીની અશુભ ક્રિયા છે કષાયની. એ બધી ક્રિયા તેને મૂળથી ઉખાડતો થકો, એટલે આખું તત્વ છે તેનો આશ્રય લેતો થકો. એટલે બિલકુલ કંઈ પણ આશ્રય આનો લેવો, આનો લેવો, બે ભેદ. સ્વભાવનો પૂર્ણ આશ્રય લઈને મૂળથી ઉખેડતો એટલે ઉત્પન્ન થવા દેતો એમ કે છે. જાણો જેટલી શુભરૂપ ને અશુભરૂપ રાગના પરિણામ છે, દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિના પરિણામ, અશુભ પરિણામ વિષય કસાયના, એ બધાને મૂળથી ઉકાળતો. કારણ કે જેટલી પરદ્રવ્ય આશ્રયના લક્ષ્ય થયેલી ક્રિયા એ સ્વદ્રવ્યને આશ્રય મૂળથી તોડી નાખે. એટલે શું કે છે, ઉચ્છેદન કીધું ને, ઉચ્છેદન ભાઈ થોડી કોઈ શુભાદી પરને આશ્રય થાય થોડી રાખવા જેવી છે, અને અશુભ છે તે ટાળવા જેવી છે એમ છે. આખું શબ્દ છે ઉચ્છેદન, એટલે પાછું ઉત જોર કર્યું, મૂળથી છિંદ ઉગાડતો એમ મારું છે. ઉચ્છિદ ના બે અર્થ કર્યા, ઉત મૂળથી છિંદ ઉગાડતો એમ. સમજાણું કાંઈ ઘણી ગંભીરતા શબ્દોમાં અહીં તો કે છે કે સ્વભાવ શુદ્ધ ચૈતન મૂર્તિ ભગવાન એની દ્રષ્ટિમાં જે અનુભવ આવ્યો એ અનુભવ દ્વારા જેટલા રંજક પરિણામ રાગના થાય એને મૂળથી ઉકાળતો થકો. સમ્યક દ્રષ્ટિ નિરાશ્ર હોય છે, સમજાણું કાંઈ. અહીં તો દ્રષ્ટિની અપેક્ષામાં જ પૂર્ણ જ્ઞાન થઈ છે એવી વ્યાખ્યા કરશે. આગળ છે ને બોલો, જ્ઞાનસ્પૂર્ણ ભવન છેલ્લો શબ્દ છે. જ્ઞાનસ્પૂર્ણ ભવન છેલ્લો શબ્દ લાગશે, છેલ્લો આવશે એ આમાં છેલ્લો આવશે, આમાં ચોથી લીટીનો છેલ્લો ટીકામાં આવશે. ટીકામાં ઓલકો ટીકામાં પાછા, કારણ કે જ્ઞાનસ્પૂર્ણ ભવનમાં એનો અર્થ જ એ છે કે આશ્રવ બિલકુલ અંદરમાં નથી એમ જ્ઞાન પૂર્ણ થઈ ગયું ચંદ્ર. જાણું બે અર્થી આજે બધાને કેવું જ્ઞાન કર્યું છે અને અહીં સમજ લક્ષ્મી કર્યું, અહીં સમજ લક્ષ્મી કર્યું એક વાત કરીશું બધા કેવું જ્ઞાન કર્યું ટીકાકાર. પણ આ જ્ઞાન પૂર્ણ ભવન નામ જ્ઞાન જે પર્યાય પોતે પોતાતરમાં ભળી છે આખામાં એ પૂરણ થઈ છે, પૂરણ થઈ છે. એમાં કંઈ પણ અંશનો ભગેલ રહ્યો નથી. એમ રાગનો અંશને પૂર્ણ સ્વભાવને આશરે મૂળથી ઉકેડતો, ભેદ પાડતો, એકલો જ્ઞાન સ્વભાવ રહી ગયો છે એને આશ્રવને મૂળથી ઉખેડ્યા એમ કહેવામાં આવે. વાવા કામ છે. હવે ઓલું કે છે કે રાગ દ્વેષ થાય છે એ સી રીતે છે, જાણપણાથી થાય છે કે જાણપણા ઉપરાંત થાય છે? કે જ્ઞેય જ્ઞાયકનો સંબંધ બે પ્રકારે છે, આત્મા જાણનાર છે અને જણાવા યોગા જ્ઞેય છે. પરથી બધી દેવગુરુ શાસ્ત્રી શ્રી કુટુંબ પરિવાર બધું આખું જગત શરીર વાણી કર્મ બધું. એક તો જાણપણા માત્ર છે, જ્ઞેય જ્ઞાયક સંબંધ એક તો જાણપણા માત્ર છે, જ્ઞેય જ્ઞાયક સંબંધ એક તો જાણપણા માત્ર છે. એટલે કે હું જાણનાર છું અને એ જણાય છે એટલું બસ, બીજું કઈ વચમાં નથી. એ રાગદ્વેષરૂપ નથી. આત્મા જ્ઞાયક થઈને જાણનાર 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 રહે અને જ્ઞેય જ્ઞેય તરીકે રહે તો એને જાણનાર રહે, એમાં કઈ વચ્ચે રાગદ્વેષ છે? જેમ કે કેવડી સકળ જ્ઞેય વસ્તુને દેખે જાણે છે, કેવડી ભગવાન સકળ વસ્તુને પૂર્ણ જાણે દેખે છે. જ્ઞેય જ્ઞાન એકલો સંબંધ જાણપણાનો રહ્યો, પરંતુ કોઈ પણ વસ્તુમાં રાગદ્વેષ કરતા નથી. ભગવાન કેવળ જ્ઞાની પ્રભુ લોકાલોક જાણે છે, જ્ઞેય છે ને ભગવાન આત્મા જ્ઞાય છે. બસ એ જ્ઞેય જ્ઞાયક સંબંધમાં જાણવા માત્ર વાત છે, વચ્ચે રાગદ્વેષ છે? આ ઠીક છે કે ઠીક છે, આ શિષ્યોથી આ શાસન ઠીક છે ને એવું કઈ છે ને? શાસન વધ્યું માટે ઠીક ના હોય, ઓલું નાટપણ માટે ઠીક ને એક ઓર આખો જાણનાર ન્યાય ભગવાન, એક ઓર આખું જ્ઞેય જણાવાયું બસ, વચ્ચે આ ઠીક ઠીક એવું જ્ઞાનમાં છે. એ જ્ઞાય જ્ઞાય સંબંધ એકલો જાણવા માત્રના સંબંધ વાળું, તેનું નામ શુદ્ધ જ્ઞાન ચેતના કહેવાય છે. એનું નામ શુદ્ધ જ્ઞાન ચેતના, એકનું જાણવું 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 જાણવું, જ્ઞેયની સાથે બીજું કઈ છે? સમ્યક દ્રષ્ટિ જીવનું શુદ્ધ જ્ઞાન ચેતનારૂપ જાણપણું છે. સમ્યક દ્રષ્ટિ જીવને શુદ્ધ જ્ઞાન ચેતનારૂપ જાણપણું છે, જોયું એની હારી મેળવે છે. એ કેવળીને જેમ શુદ્ધ જ્ઞાન ચેતનાપણું છે કહેવાય છે, એમ સમદ્રષ્ટિ જીવ શુદ્ધ જ્ઞાન ચેતનાનું જાણપણું છે એમ કીધું સાહેબ. તો હા, જ્ઞેયને જાણતા ઠીક ઠીક છે એને થતું. જ્ઞાન જ્ઞાન લઈ જાણે છે, કેવળી જાણે છે કે લોકાલોક છે, શાસનનો નાશકો છે અને ઉપાસક છે, શાસનનો નાશકો છે અને ઉપાસક છે, જાણે છે. નાશક ઉપર દ્વેષ નથી, ઉપાસક રાગ નથી. જાણવું એટલે એકલું એકલું જાણવું છે. એમ સંયક દ્રષ્ટિ જીવને શુદ્ધ જ્ઞાન ચેતનારૂપ જાણપણું છે, તેથી મોક્ષનું કારણ છે. એ શુદ્ધ જ્ઞાન ચેતના જાણપણું એકલું જાણવું જાણવું, આ રાગને જાણે, દ્વેષને જાણે, શરીરને જાણે, નારકીને જાણે, એ શત્રુને જાણે અને દુશ્મનને જ્ઞેય તરીકે જાણે, શત્રુ મિત્ર નહીં. સમજાવું કઈ? આ ધર્મનો વિધ્વંસ કરનાર છે અને આ ધર્મનો રક્ષક છે. વિધ્વંસક ને રક્ષક એવા બે ભાગ પાડતો. સમજાણું કઈ? હે નાગપાણી છે ને રાગને અસ્થિરતા થઈ એવી વાત અહીં ગણવી નથી. આ વિધ્વંસક છે, નાશક છે એમ કરીને રાગને થાય તો મીઠા દ્રષ્ટિ ના હોય છે રાગને. સમજાણું કાંઈ તો જ્ઞેયને કારણે રાગને છે તો મીઠા દ્રષ્ટિ છે, અને જ્ઞેયને કારણે રાગને છે એમ કેવું થાય? સમજાણું કાંઈ બંધનું કારણ નથી. સમ્યક દ્રષ્ટિને શુદ્ધ ચેતના જાણપણું જાણવું 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 જાણવું. રાગ હોય તો જાણ્યો, દ્વેષ હોય તો જાણ્યો, જાણવું જ એક જ છે, જ્ઞેય ને જ્ઞાન સંબંધ બીજું કઈ છે. એ શુદ્ધ ચેતના તો એકલી મોક્ષનું જ કારણ છે. એ ટાઈમ વાત નથી, જાણે છે એ અત્યારે વાત લેવું છે. એ અસ્થિરતાનો રાગ છે એનો રાગ લેવું, એ જ્ઞેયમાં જાય, એ જ્ઞેયમાં જ્ઞો જ્ઞેયમાં જ્ઞો કોણ જાણો બંધનો બીજું જાણપણ એવું છે. બીજું જાણપણ વ્યાખ્યા કરશે, એક જાણપણ એને વ્યાખ્યા કરી કે જાણતા જ્ઞેયને જાણ્યું વેચું, બીજું જાણતા આમ કરે છે એ આ છોકરો મારો. હવે એ જાણવા જેવું છે ને છે કે આ મારો, એ જ્ઞાન રાગ દેશમાં વિચાર છે. બચાવ બચાવ વાત નથી, રાગ છે એને જાણે છે.